ગયા મહિને ફેબ્રુઆરીનો પહેલો રવિવાર, ખ્યાલ છે કોઈને આપણે સેના ઉપર વિચાર કર્યો હતો? આજ કોલોસીયના પત્રમાંથી જ આપણે વોટ વોઝ ધ સબ્જેક્ટ, જે લોકો હાજર રહ્યા હોય એમને કંઈ ખ્યાલ હોય. હા ભાઈ, કાલે સાંજે શું ખાધું હતું એમને ખબર નથી, અને તમે એક મહિના પહેલાંની વાત મને પૂછો છો, એ વાત એ સાચી. કેમ કે આપણે ઘણું બધું ભૂલી જઈએ છીએ, અને ભૂલી જવા એ આપણો સ્વભાવ છે. અને આ તો એક મહિનો થઈ ગયો, પણ કંઈ વાંધો નહીં. હા ઓલમોસ્ટ. તો જે એનું કારણ છે, હું તમને થોડીક રિમાઇન્ડર આપી દઉં આપણે આગળ વધીએ પહેલાં કોલોસીયના પત્રમાંથી. કારણ કે કેટલાક લોકો એ રવિવારે હાજર પણ ના હોય એવું બની શકે, અને જે લોકો હાજર છે તે લોકો ભૂલી ગયા હોય તો થોડુંક તાજું થઈ જાય. એટલે મારો વિષય એ હતો, કોલોસી 1:1-23 પર આપણે વિચાર કર્યો હતો, અને એ હતો કે ખ્રિસ્ત સર્વ અને સર્વમાં, અને તમે ખ્રિસ્તમાં અને ખ્રિસ્તમાં. આ ખાસ મુખ્ય મુદ્દા હતા, જો કોઈ લખી રાખ્યું હોય તો યાદ હોય. અને આપણે શરૂઆતમાં એ પણ જોયું હતું કે કૃપા અને શાંતિ, પાઉલ પ્રેરિત લખે છે કે ફક્ત ઈશ્વર તરફથી જ મળે છે, અને આ બે બાબતો જો વ્યક્તિના જીવનમાં અને કુટુંબમાં અને મંડળીના જીવનમાં હોય તો બધું વ્યવસ્થિત ને સારું ચાલે. આગળ જતાં પાઉલ પ્રેરિત બીજા ત્રણ બાબતો સંબંધી જણાવે છે, વિશ્વાસ, આશા અને પ્રેમ. અને એમાં પણ આપણે ટ્રાયંગલથી જોયું હતું કે ઉપર પ્રેમ અને બેઝમાં વિશ્વાસ ને આશા. કારણ કે પહેલો કોરંથી 1:13-13 એમ લખ્યું છે કે હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહેશે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. એટલે પ્રીતિ ટોપ પર આવે અને વિશ્વાસ ને આશા તે બેઝમાં આવે. આપણે એ પણ જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા પછી એમાં વૃદ્ધિ પામવી અને એમાં આગળ વધવું. અને એટલા માટે જે પ્રાર્થના પાઉલ પ્રેરિત કરે છે 9મી કલમ અને 10મી કલમમાં, કે તમે સર્વ આત્મિક સમજણ અને આત્મિક જ્ઞાન અને આત્મિક બુદ્ધિમાં વૃદ્ધિ પામતા જાઓ. 10મી કલમમાં પણ એ જણાવે છે. ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે આ બધું આપણને મળે છે ઈસુ ખ્રિસ્તમાં. જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, અને ઈસુ ખ્રિસ્તમાં જે આશીર્વાદો આપણને મળેલા છે એનું એ વર્ણન 14મી કલમથી આગળ કરે છે, કે તેનામાં આપણને ઉદ્ધાર છે, પાપોની માફી છે. અને પછી એ બધી બાબતો જણાવે છે પાઉલ કે એ તો દેવની પ્રતિમા છે, એ પ્રથમ જનિત છે ઈસુ ખ્રિસ્ત, તો એ ઉત્પન્ન કરતા છે, તે આદિ છે, તેનાથી સઘળું વ્યવસ્થિત થઈને રહેશે, તે મંડળીનું શિર છે, તે આરંભ છે, તે શ્રેષ્ઠ છે, તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા છે, અને તે આપણું સમાધાન છે. એમ 10-12 બાબતો આપણે એ વખતે જોઈ હતી. પરંતુ એ જે 1-23 કલમો જે આપણે જોઈ હતી એમાં જે ચાવીરૂપ કલમ છે તે 23મી કલમ છે. અને એમાં એમ લખ્યું છે, જો તમે પહેલો કોલોસી 1:23, એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ તો. આ છે જો અને તોના સંબંધો. ઘણી વખત બાઇબલમાં એવું લાગે છે કે બાઇબલ ઇઝ ધ બુક ઓફ કન્ડિશન. બાઇબલ અમુક કન્ડિશન મૂકે છે કે આમ કરો તો આમ, પણ આમ ના કરો તો આમ નહીં, માગો તો મળશે, શોધો તો જળશે, ઠોકો તો ઉઘાડાશે. કેમ કે હરેક જે માગે છે તે પામે છે, જે શોધે છે તેને જળે છે, જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવે છે. આ રેઝિસ્ટન્ટ બેલ્ટ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ ને તે આપણે દ્વાર ખખડાવવાનું છે કે પ્રભુ આ ખોલો, એટલે દ્વાર પ્રભુ ખોલે અને સુવાર્તા પ્રચાર ત્યાં થાય એવું. હવે આ બધી બાબતો તો ખાલી તમને રિમાઇન્ડર માટે મેં કહી, પરંતુ હવે આજે આપણે 24મી કલમથી સ્નેહાએ જે વાંચ્યું અને હેતલે જે વાંચ્યું એમાં આગળ વધવા માગીએ છીએ. અને આપણો જે વિષય છે તે કન્ટિન્યુઝ ચાલુ જ રહેશે, અને એ તો એ છે કે ઈસુ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં, તમે ખ્રિસ્તમાં અને ખ્રિસ્ત તમારામાં. જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જુદી જુદી ઓળખાણો હું તમને આપી રહ્યો છું. હવે 26મી કલમમાં પાઉલ આગળ લખે છે કે તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેના સંતોને પ્રગટ થયો છે. એટલે ઈસુ ખ્રિસ્ત તે દેવનો મર્મ છે. જો તમે બીજો અધ્યાયની બીજી કલમ જોશો તો એમાં પણ પાઉલ આ જ લખે છે, તેઓના હૃદયો દિલાસો પામે ને દેવનો મર્મ જે ખ્રિસ્ત છે. તો પ્રભુ ઈસુ તે મર્મ છે. અને વાલાઓ, આ મર્મ પાઉલ લખે છે કે યુગોથી અને પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, છુપાયેલું હતું આ બધી બાબતો, પણ હમણાં તે તેના સંતોને પ્રગટ થયો છે. એટલે આ મર્મ હવે ઓપન થયો. આ મર્મ ગુપ્ત હતો પેઢીઓથી અને યુગોથી, વર્ષોથી તે હવે ઓપન થયો. યોહાનની લખેલી સુવાર્તાના 8મા અધ્યાયમાં જો છેલ્લી કલમમાં તમે જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદીઓ સાથે થોડોક વાદ વિવાદ થાય છે, અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તમારો બાપ ઇબ્રાહીમ મારો સમય જોઈને હર્ષ પામ્યો અને એની આશા રાખતો હતો, ને ઇબ્રાહીમની ને પૂર્વજોની વાતો કરે છે. યહૂદીઓને પ્રશ્ન થાય છે કે આ પ્રભુ ઈસુ તો હજુ 50 વર્ષના થયા નથી, કારણ કે એમની મિનિસ્ટ્રી 33 વર્ષે શરૂ થયેલી, તો આ ઇબ્રાહીમની બધી વાતો કંઈ કરે છે? એ કહે છે મારો સમય જોવા જોઈને હર્ષ પામ્યો અને આનંદ થયો, અને આ બધી વાતો કેવી છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક બહુ એમને ચોંકાવી નાખે એવું સ્ટેટમેન્ટ કરે છે, અને એ તો આ છે કે ઇબ્રાહીમના જન્મ થયા પહેલાંનો હું છું. તે સર્વથી આદિ છે, તે સર્વનો ઉત્પન્ન કરતા છે, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ કરે છે. પણ વાલાઓ, આ યહૂદી લોકો આ બધી બાબતો સમજી શક્યા નહીં, જે હું ને તમે આજે સમજી શકો છો અને સમજી શક્યા છે અને સ્વીકારી શક્યા છે તે એ યહૂદી લોકો સમજી શક્યા નહીં. એ એમના માટે મર્મ હતો, પણ તેના સંતોને એ મર્મ પ્રગટ થયો છે. યુ આર ધ સેન્ટ્સ, તમે સંતો છો. યહોવાનો મર્મ કોની પાસે છે? તેના ભક્તોની પાસે છે. અને પ્રભુએ આ મર્મ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી અને મારી આગળ પ્રગટ કર્યા છે, જેનો આપણે સ્વીકાર કર્યો છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? દેવનો મર્મ છે. બીજી બાબત, તે મહિમાની આશા છે. જો તમે 27મી કલમ, તે મર્મના મહિમાની સંપત્તિ શી છે તે જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. આપણો વિષય આ જ છે કે તમે ખ્રિસ્તમાં અને ખ્રિસ્ત તમારામાં, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. બહુ મોટી આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળેલી છે. બીજું શું છે પ્રભુ ઈસુમાં? ત્રીજી કલમ જુઓ, બીજો અધ્યાય ને ત્રીજી કલમ તમે જુઓ. તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે. આપણે ગીતમાં પણ ગાઈએ છીએ ને, આદિ ઓર અંત તું હી હૈ, બુદ્ધિ ઓર જ્ઞાન તું હી હૈ. સર્વ પ્રકારની બુદ્ધિ અને સર્વ પ્રકારના જ્ઞાનનો જે સંગ્રહ છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળેલો છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે મર્મ છે, તે મહિમાની આશા છે, તે જ્ઞાન છે, તે બુદ્ધિ છે, બીજું શું છે? નવમી કલમ જુઓ. કેમ કે ખ્રિસ્તમાં દેવત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. સર્વ દેવત્વ, સર્વ ડિવિનિટી, સર્વ દૈવીપણું તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળેલું છે. તે દૈવી પ્રભુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા ત્યારે 100% માણસ હતા અને સાથે સાથે 100% દેવ હતા, અને એ ઈશ્વર મને અને તમને મળ્યા છે. બીજું શું છે? દસમી કલમ તમે જુઓ. અને તમે તેનામાં સંપૂર્ણ થયા છો, તે સર્વ રાજ્યનું તથા અધિકારનું શિર છે. પહેલા અધ્યાયમાં આપણે જોયું હતું કે તે મંડળીનું શિર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે બીજા અધ્યાયમાં પાઉલ શું કહે છે કે સર્વ રાજ્યનું તથા અધિકારનું શિર છે. અને એટલા માટે વાલાઓ, આ પૃથ્વીમાં જેટલા દેશો છે અને જેટલા રાજ્યો છે અને જેટલો અધિકાર છે એ બધાની ઉપર એક વ્યક્તિ છે અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. અને એ હક અને એ અધિકાર અને એ ઓથોરિટી અને જે પાવર છે તે પ્રભુ ઈસુનો છે. અને એટલા માટે માથીની સુવાર્તા 28મો અધ્યાય અને છેલ્લી કલમમાં આપણને આજ્ઞા આપી છે કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે, અને એ અધિકારની રૂએ હવે અધિકાર હું તમને, ચર્ચને, મંડળીને આપું છું. કેવો? કે તમે જાઓ, સર્વ દેશનાને શિષ્ય કરો, બાપ પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. સર્વ અધિકાર તે પ્રભુ ઈસુનો છે, અને પ્રભુ ઈસુમાં આ બધી જ બાબતો આપણને મળેલી છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે અને આખા જગતના પાપને માટે વધસ્તંભ પર મરણ પામ્યા, તે દટાયા, તે ત્રીજે દિવસે જીવતા થઈને ઉઠ્યા, સ્વર્ગમાં ચડી ગયા અને બાપને જમણે હાથે અત્યારે બિરાજમાન છે. ભલાઓ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે મરણ થયું ત્યારે મારું અને તમારું પણ મરણ થયું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે દાટવામાં આવ્યા ત્યારે મને અને તમને પણ દાટી દેવામાં આવ્યા હતા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું ત્યારે મને, મારું અને તમારું પણ પુનરુત્થાન થયું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવ્યા ત્યારે મને અને તમને પણ બેસાડવામાં આવ્યા. તમે કહેશો કે ભાઈ આ તો અમારી સમજમાં આવતું નથી, અમે તો અહીં ફિલાડેલ્ફિયાના ચર્ચમાં બેઠા છે, તમે જીવતા છે અને આ બધી કેવી વાતો તમે કરો છો? વાલો, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. આપણને ખ્રિસ્તમાં મૂકવામાં આવ્યા છે. આ કેવી રીતે? એક કલમ તમને બતાવું, ખાસ કરજો. કોરિન્થીયોનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય અને તેની 30મી કલમનો અડધો ભાગ. કોરિન્થીયોનો પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય અને 30મી કલમનો શરૂઆતનો અડધો ભાગ. એમાં આ પ્રમાણે લખ્યું છે, પણ દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો. મારી સાથે બોલો, પણ દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો. દાખલા તરીકે, એક દાખલા તરીકે, આ ઈસુ ખ્રિસ્ત છે, અને તમે છો. તમને ક્યાં મૂકવામાં આવે છે? ઈસુ ખ્રિસ્તમાં. આ મૂકી દીધા. હવે આ પુસ્તકને જો હું બાળી નાખું તો પેલું કાગળિયું જે અંદર મૂક્યું છે બળી જાય કે કેમ? બળી જાય, બરાબર. આ પુસ્તકને જો હું દાટી દઉં તો પેલું કાગળિયું દટાઈ જાય કે કેમ? દટાઈ જાય. આ પુસ્તકને હું બહાર કાઢું તો પેલું કાગળિયું બહાર આવે કે કેમ? હા. આ પુસ્તકને જો હું ઉપર મૂકું તો પેલું કાગળ ઉપર જાય કે કેમ? હા, જાય. આ કેવી રીતે બન્યું? બાઇબલ કહે છે કે આ દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો. મને અને તમને કૃપાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મૂકવામાં આવ્યા છે, માટે આ બધું બન્યું છે. અને માટે પાઉલ આવું લખે છે, ગલાતિયાના પત્ર તેનો 2 અધ્યાય અને 20મી કલમમાં પાઉલ આ વાતને વધારે સ્પષ્ટ કરતા આમ લખે છે, હું ખ્રિસ્તની સાથે વધુ સ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે, તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. આઈ એમ ક્રુસિફાઈડ વિથ ક્રાઇસ્ટ. આ કેવી રીતે બન્યું? કારણ કે પાઉલને, મને અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મૂકવામાં આવ્યા છે. કેવી રીતે? દેવની કૃપાથી. કૃપાથી તમે તારણ પામેલા છો. આ તમારાથી નથી, આ તો દેવનું દાન છે. કરણીઓથી નહીં રખે ને કોઈ અભિમાન કરે. આ વાત, આ મર્મો મારી ને તમારી આગળ પ્રભુએ ખુલ્લો કર્યો છે. અને એટલા માટે તે 2 અધ્યાય અને 12મી કલમમાં આ પ્રમાણે લખે છે, તેની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા. કોની સાથે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે. તેમાં પણ જે દેવે તેને મૂલામાંથી ઉઠાડ્યો તેના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેની સાથે ઉઠાડવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણું મરણ થયું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણું દફન થયું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણને ઉઠાડવામાં આવ્યા. અને 13મી કલમના છેલ્લા ભાગમાં લખે છે કે તેણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેની સાથે જીવતા કર્યા. જો આપણું પુનરુત્થાન, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું ત્યારે મારું અને તમારું પણ પુનરુત્થાન થયું. પણ પછી શું થયું એ હું તમને એફેસ્યોના પત્રમાંથી બતાવું. જીવતા કર્યા પછી એફેસ્યોનો પત્ર તેનો 2 અધ્યાય અને 6મી કલમ તમે વાંચો. એફેસી 2 અને 6. હેરિસ ભાઈ વાંચો. આપણું પુનરુત્થાન થયું, પ્રભુ ઈસુને જે રીતે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા છે એમ મારું અને તમારું સ્થાન પ્રભુએ ઓલરેડી મુકરર કરી દીધું છે. સ્વર્ગીય સ્થાનોમાં આપણને ઓલરેડી બેસાડશે નહીં પણ બેસાડ્યા. ઇઝ ઇટ નોટ એ ગુડ ન્યૂઝ વાલો? આ કેવી રીતે બન્યું? તો કહે છે કે તમારા સર્વ અપરાધોને માફ કરીને. જો 13મી કલમ 4 રીતે બન્યું છે આ વચન પ્રમાણે. પહેલી બાબત, સર્વ અપરાધોને માફ કરીને. બીજી બાબત, જે વિધિનું ખત આપણી વિરુદ્ધ હતું અને પ્રતિકૂળ હતું તેને ભૂસી નાખીને. 14મી કલમ અને વચમાંથી ખિલ્લા મારીને કાઢી નાખીને. અને જે રાજ્યોના અધિકારોને તોડી પાડીને શેતાનના, પાપના, મરણના, નર્કના જે અધિકારો હતા તેને વધસ્તંભની મારફતે તોડી પાડીને વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. એટલે વધસ્તંભ એ વિજય સ્તંભ છે, આ કોઈ એની નિશાની નથી. નાસીપાસ થવાની કે નિરાશ થવાની કે ગમગીની કરવાની નિશાની નથી, પણ આ તો જયની નિશાની છે, વિજયની નિશાની છે. કારણ કે આ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા, તમારા અને જગતના પાપોને પોતે લઈને પાપની સત્તાને, મરણની સત્તાને, શેતાનની સત્તાને અને નર્કની સત્તાને આ જગ્યાએ કચડી નાખવામાં આવી છે વધસ્તંભ પર. અને આ બધી બાબતોમાં જાહેરમાં આ થયું છે, જાહેર રીતે ઉઘાડા પાડ્યા. આ ખાનગીમાં થયું નથી, આ ખૂણામાં બન્યું નથી, પણ આ તો કાલવારીની ટેકરી ઉપર બન્યું છે. ગીતમાં ગાઈએ છે ને, કાલવારીની ટેકરી પર ઊભો રૂપાળો ઈસુ, કાલવારીની ટેકરી પર ઊભો રહેવો. આખી દુનિયા આ ટેકરીને જોવા યરૂશલેમ જાય છે અને આખી દુનિયા એ બાબતની કબૂલાત કરે છે. અને આ વસ્તુઓ ભલો તમે જાણો. જો બીજો અધ્યાયને પહેલી કલમમાં શું લખે છે, હું ચાહું છું કે તમે એ જાણો. જો તમે આ જાણતા ના હોય તો પાઉલ પ્રેરિત લખે છે કે તમે જાણી લો. ઇવન બીજી કલમમાં પણ એ જ લખે છે, તેઓના હૃદયો દિલાસો પામે અને દેવનો મર્મ જે ખ્રિસ્ત છે તેને જાણવાને. મંડળી તરીકે, પ્રભુના લોક તરીકે, જો આ બાબતો તમે જાણતા ના હોય તો આજે હું તમને જણાવું છું અને કહું છું કે આ કેટલો મોટો મર્મ જે આપણી આગળ પ્રગટ થયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે દેવની પ્રતિમા છે, જે પ્રથમ જનિત છે, જે ઉત્પન્ન કરતા છે, ઉત્પત્તિ એક અને એક પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, તે આદિ છે, તેનાથી સગળું વ્યવસ્થિત થઈને રહે છે, તે મંડળીનું શિર છે, તે આરંભ છે, તે શ્રેષ્ઠ છે, તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડ્યું છે, તે આપણું સમાધાન છે, તે ખ્રિસ્ત આપણો દેવનો મર્મ છે, તે મહિમાની આશા છે, તે જ્ઞાન છે, તે બુદ્ધિ છે, તેનામાં સર્વ પ્રકારની ડિવિનિટી અને દેવત્વ છે, અને સર્વ અધિકારનું શિર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. કેટલા પાપો? 1, 2, 3, 4. અહીંયા આગળ એવું લખ્યું છે કે તમારા સર્વ અપરાધોને માફ કરીને તેની સાથે જીવતા કર્યા. તમારાથી જેટલું લિસ્ટ લખાય એટલું લંબ લખી શકો છો. જુઠ્ઠું બોલ્યા છે, ચોરી કરી છે, વ્યભિચાર કર્યો છે, અશુદ્ધતા કરી છે, લોભ કર્યો છે, ન બોલવાનું બોલ્યા છે, જેટલા લિસ્ટ લખાય એટલું લખેલું. પરંતુ જો તમે કબૂલાત કરો છો, માફી માંગો છો, તો બાઇબલ એમ કહે છે કે તમારા સર્વ અપરાધને એ ભૂસી નાખે છે, એ વચમાંથી કાઢી નાખે છે, એને વધસ્તંભે તોડી પાડ્યા છે, અને આ બધી બાબતોની ઉપર મારો અને તમારો જય થાય છે. મારું અને તમારું સ્થાન સ્વર્ગમાં મુકરર છે, સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. આ કેવી રીતે બન્યું? આ કૃપાથી બન્યું, દેવની કૃપાથી. 1 કોરિન્થી 1:30, તમે ઈસુ ખ્રિસ્તમાં છો. જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. તમે ખ્રિસ્તમાં, ખ્રિસ્ત તમારામાં. આ કૃપાને માટે, આ કાલવરીને માટે, આ ક્રોસને માટે, આ ક્રાઇસ્ટને માટે હજારો. હાલેલુયા. પ્રાર્થના કરીએ.